તારીખ 4/9/1997 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 227
પહેલો પેરેગ્રાફ છે. પ્રત્યક્ષ સમાગમનો યોગ ન હોય ત્યારે શું કરવું એના ઉપર સૂચના છે. કે સમાગમની કામના રાખીને, કામના એટલે ભાવના, સમાગમની ભાવના રાખીને જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલું કરો. એટલે સત્સંગ કરવો મુમુક્ષુ એ આપસમાં એ કૃપાળુ દેવની આજ્ઞા હતી. સત્સંગને છોડતા બાકીનો સંગ અસત્સંગ છે. પછી ઘરના સંસારી જીવો હોય, કુટુંબના ધાર્મિક વૃત્તિવાળા હોય, મુમુક્ષુ હોય તો જુદી વાત છે, પણ મુમુક્ષુ વૃત્તિવાળા ન હોય તો તે બધા અસત્સંગનો યોગ છે. અને એ સિવાય બહાર સમાજ, નાત જાત, બજાર, એ બધો તો અસત્સંગ છે જ. જો સત્સંગ નિયમિત રૂપે ન હોય તો સંગની અસર જીવને થતી હોવાથી અસત્સંગની અસર થયા વિના નહીં રહે. પ્રત્યક્ષ પુરાવો એ છે એનો કે બહુભાગના મુમુક્ષુઓ સત્સંગ પૂરો કર્યા પછી પરિણામને જો તપાસતા હોય તો તરત ખ્યાલ આવે છે કે જે અસર સત્સંગ વખતે હતી એ પાછળથી આત્માને તે અસર નથી રહેતી એ જોવામાં, અનુભવ કરવામાં આવે છે. એટલે જેમ રોજ ભૂખ લાગે અને ખોરાક જરૂરી છે શરીરને, તેમ આત્માને આત્મબળ મળે તે માટે નિયમિત સત્સંગ જરૂરી છે. એટલે મુમુક્ષુ ભાઈઓએ સત્સંગ રાખવો, બને તેટલો કરવો એ આજ્ઞા છે. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, અને જે પ્રવૃત્તિનો ઉદય હોય એમાં નિરસપણું રાખવું. વિરક્તપણું રાખવું એટલે રક્ત એટલે રસપણું, અને રસરહિતપણું અથવા રસમાં મોળાપણું તે વિરક્તપણું છે. એટલે પ્રવૃત્તિમાં બહુ રસ ન લેવો. કરવી પડે છે એટલે કરવી, બાકી રસથી કરવી એ નહીં. સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથો, તેનો પરિચય રાખવો. સત્પુરુષના ચરિત્રોનો પરિચય રાખવો એટલે જે મહાપુરુષો થયા એમણે સંસારમાં રહ્યા છતાં પણ આત્મકલ્યાણ સાધ્યું. આપણા બધા જ તીર્થંકરો રાજા મહારાજા ચક્રવર્તીઓ હતા. 24 તીર્થંકરોમાંથી શાંતિનાથ કુંથુનાથ અને અરનાથ 16, 17 અને 18માં તીર્થંકર તો ચક્રવર્તી હતા. ચક્રવર્તી, કામદેવ અને તીર્થંકર ત્રણ પદવીના ધારક હતા. ત્રણ પુણ્યની પદવી હતી. આ પુણ્યનો યોગ છે. એટલે એવા વૈભવની વચ્ચે, વૈભવ વિલાસની વૃત્તિ નહીં રહેતા, આત્મકલ્યાણની વૃત્તિથી જેમણે આત્મકલ્યાણ સાધ્યું, પ્રસિદ્ધ છે કે સાધ્યું, તો કેવી રીતે સાધ્યું? આ રીતે એમના ચરિત્રો સંબંધી વિચાર કરો. રામચંદ્રજી 1000 વર્ષ રાજ કર્યું છે, 1600 વર્ષ રાજ કર્યું છે લંકાથી આવ્યા પછી. આયુષ મોટા હતા એ જમાના. 20માં તીર્થંકર મુનિ સુવ્રતનાથ ભગવાનના સમકાલીન હતા રામચંદ્રજી. પણ એક યુગ પુરુષ જેવા સાધક હતા. કેવા હતા? યુગ પુરુષ જેવા સાધક હતા. તો તીર્થંકરની જેમ જ એમને ધર્માત્મા તરીકેની બહુ મોટી પ્રસિદ્ધિ મળી. અને તે જ ભવે આરાધના સંપૂર્ણ આરાધીને સિદ્ધાલયમાં બિરાજમાન છે. અત્યારે એમનો આત્મા અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન છે. પણ એમના નામે લોકોએ સંપ્રદાય ચલાવ્યો જે ચલાવવા યોગ્ય ન હતો. તેથી યુગ પુરુષ જેવા ધર્માત્મા થાય તો પણ તેમના નામે સંપ્રદાય ન ચલાવાય. સંપ્રદાય તીર્થંકરોના નામે ચાલે. એ સિવાય એમના ગુણાનુવાદ કરવા, એમના ચારિત્રોને સમજવા, એટલા માટે સમજવા કે આપણને પણ ગ્રહસ્થને યોગ્ય ઉદય છે અને આપણે એમાં રહીને આત્મકલ્યાણ સાધવું છે, કરવું છે, તો એમણે કેવી રીતે કર્યું અને આપણે કેવી રીતે કરી શકીએ, આ વિષય ઉપર એમણે પોતે બહુ મંથનથી એક પત્ર લખ્યો છે. એ 408 નંબરનો પત્ર છે આ ગ્રંથમાં. એ ચારિત્રોનો સંબંધી વિચારણા કરવી, એનો પરિચય કરવો, એટલે એવા ગ્રંથો વાંચવા, કથાનુયોગના ગ્રંથો વાંચવા એમ કે છે. મુમુક્ષુને એમ નથી કહ્યું કે કથાનુયોગના ગ્રંથો તમારે યોગ્ય નથી વાંચવા, તમારે અને માર્ગાનુસારી જીવોના વચનો નામ આપ્યા છે. સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર, નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે વગેરે, એ બધા માર્ગાનુસારી જીવો હતા. જૈન કુળમાં તેમનો જન્મ થયો નહીં થયો હોવા છતાં પણ તેમના વચનો, એવા જીવોના વચનો એનો પરિચય રાખવો એમ કે છે. ઠીક, આ પ્રકારની વાત કૃપાળુદેવે કરી છે. એ એમની આ વિષયની બહુ ઊંડી સૂઝને બતાવે છે. સામાન્ય રીતે સંપ્રદાય બુદ્ધિએ પોતાના સંપ્રદાય સિવાય અન્ય સંપ્રદાયના મહાત્માઓને ગૌણ કરવામાં આવે છે. પણ કૃપાળુદેવની નજર બહુ જ પરખવાળી અને આ વિષયમાં જેને વિશેષ પ્રજ્ઞાવંત કહીએ એવા એક પુરુષ હતા. એટલે માર્ગાનુસારી જીવોના વચનોમાંથી પણ આત્મકલ્યાણનો સંદેશો, આત્મકલ્યાણ પ્રાપ્ત થાય એવા સંકેતો, આત્માને હિતરૂપ થાય એવા વચનો મળે છે ખરા. નહીં, માર્ગાનુસારી જીવો તે જ્ઞાની નથી, છતાં પણ માર્ગ એટલે મોક્ષ માર્ગમાં જે ધર્માત્મા જ્ઞાની વિચરે છે એવા થવાની, માર્ગમાં પ્રવેશ થવાની એમની યોગ્યતા સમીપમાં છે એવી યોગ્યતાને અહીંયા આદર કર્યો છે, એવી યોગ્યતાનો આદર કર્યો છે. એમની વિશેષતા એ છે, માર્ગાનુસારી જીવો એની વિશેષતા એ છે કે જીન માર્ગમાં તેમનો હજી પ્રવેશ થયો નહીં હોવા છતાં અને જૈન સંપ્રદાયના તેઓ પરિચિત નહીં હોવા છતાં, જૈન સિદ્ધાંતોના પરિચય નહીં હોવા છતાં, જીનોક્ત ઉપદેશના પરિચય નહીં હોવા છતાં એમના આત્મામાંથી કેટલીક વાતોની સ્ફૂર્ણા થાય છે એ આત્મસ્ફૂર્ણા છે. કેવી સ્ફૂર્ણા છે? આત્મસ્ફૂર્ણા છે. એવી કેટલાક વચનો એમના આત્મામાંથી નીકળે છે. એ વચનો એમ સૂચવે છે કે આ જીવ માર્ગ પામી જતા અને વાર લાગે નહીં. જો કોઈ એને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મળે તો તત્કાળ પામે, નહીંતર એક બે ભાવમાં તો એ માર્ગની અંદર આવી જાય. એવી જેની યોગ્યતા વિશેષ છે એને માર્ગાનુસારી કહે છે. જેમ કે નરસિંહ મહેતાનો એક પદ લઈએ આપણે, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી આ સાધના સર્વ જૂઠી. તો એણે સાધનાના એ પદની અંદર બધી વાતો લીધી છે, કેશ લોચ સુધીની. અન્ય સંપ્રદાયની સાધના, વૈષ્ણવ સંપ્રદાયની સાધના, અન્ય સંપ્રદાયમાં જૈન સંપ્રદાયમાં કેશ લોચ કરે છે, સાધુ થાય દીક્ષા લઈએ તારે. આત્માનો અનુભવ ન હોય તો એ બધી સાધના જૂઠી છે. ક્યાંથી કાઢ્યું? આત્મામાંથી કાઢ્યું. એ આત્મસાધના કરશે, આત્માનો અનુભવ કર્યા વિના નહીં રહે એમ જ્ઞાની પુરુષને એનું જ્ઞાન થાય છે. કે જે જીન સિદ્ધાંત છે એવી વાત ક્યાંથી કરે છે? એને તો જીન શાસ્ત્રો વાંચ્યા નથી, જીના ગમથી અજાણ્યા છે એ તો, છતાં એવી વાત ક્યાંથી કરે છે? કે જૈન સિદ્ધાંતો અને જૈન થવાની વાતો આત્મામાંથી નીકળી છે, આગમ ક્યાંથી નીકળ્યા? જીનાગમનો જન્મ ક્યાંથી થયો? આત્મામાંથી થયો. એવી જ વાત જો કોઈના આત્મામાંથી થતી હોય અને છતાં એને જીનાગમનો પરિચય ન હોય તો તે જીવ માર્ગાનુસારીની યોગ્યતામાં હોવા યોગ્ય છે અને ગણવા યોગ્ય છે. એવી બહુ ઊંડી નજરથી એમણે અન્ય મતીઓના પદોને અવરોક્યા છે અને એમના પ્રત્યે પોતાનું બહુમાન વ્યક્ત કર્યું છે. 187 પત્ર છે કે 217મો પત્ર છે એમાં એ વાત લખી છે. હા, 187માં છે ને. પહેલા પેરેગ્રાફ પછી કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. માર્ગને પામેલા એટલે જ્ઞાની નહીં, એ નીચે કહેશે, પણ માર્ગાનુસારી હતા એટલે એને માર્ગને પામેલા એમ કહી દીધું. નીચે ના પાડશે તો કઈ માર્ગને પામ્યા નથી, પણ અહીંયા કહી તે મહાત્માઓની જનમંડળને અપિછાન હોવાને લીધે લોકો એને ઓળખતા નહીં, કેમ એ તો જ્ઞાની સિવાય ન ઓળખી શકે. કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે, એનો લાભ કોક જ લઈ શક્યા છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, ઠીક, બીજે બધાને મોહ થાય છે પણ મહાત્મા મોહ એટલે ગમવું, લાઇકિંગ. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. આ કુદરતની લીલા કેવી છે કે જગતના પદાર્થોનો મોહ થાય છે અને ગુણવાન પુરુષોનો મોહ થતો નથી. એવો સર્વ કાંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, એટલે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત, આત્મજ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, પરંતુ તે મળવું, એવું જ્ઞાન મળવું તે તેમને બહુ સમીપમાં હતું, માટે એને માર્ગાનુસારી કયા છે. એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા, મુંબઈ આવ્યા પછી એમને એવા ઘણા પુરુષોના પદોને જોયા. એવા પુરુષો પ્રત્યે રોમાંચિત, રોમાંચ બહુલશે છે, પ્રમોદ થાય છે, રોવાડા ખડા થાય એટલો બધો પ્રમોદ થાય છે. અને જાણે નિરંતર તેવાની ચરણ સેવા જ કરીએ એવી આકાંક્ષા આવીએ છે. ઠીક બોલો, નમ્રતા કેવી છે. પોતે જ્ઞાની પુરુષ છે, 24મા વર્ષે લખે છે, જ્ઞાન થયા પછી બહુમાન કેટલું કર્યું છે. જ્ઞાની કરતા, જો જ્ઞાની નથી છતાંય જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર, એને મુમુક્ષુ કહી દીધા, માર્ગાનુસારી કહીને પછા મુમુક્ષુ, એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે. કેટલો અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એને જ્ઞાની ગુરુ પ્રત્યે એટલું બધું બહુમાન છે એમના પદોમાં કે જ્ઞાનીઓ પ્રત્યે જો એમનું આટલું બહુમાન હોય તો એનું બહુમાન કરવું જોઈએ. ઠીક. અને એ જ એમનું દાસત્વ, જ્ઞાની પ્રત્યેનું જે દાસત્વ ગાય છે એ એમનું દાસત્વ, અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે. એમનું દાસત્વ જોઈને અમને દાસત્વ ભાવ, એમનો દાસત્વ ભાવ આવે છે, એ તેનું કારણ છે. ભોજો ભગત, નિરાત કોળી ઇત્યાદિ પુરુષો યોગી હતા એટલે પરમ યોગ્યતા વાળા હતા, યોગી કહી દીધા ત્યાં. નિરંજન પદને બુઝનારા હતા, આત્મામાં આત્માનું જ્ઞાન થાય એવા હતા, બુઝવું એટલે જ્ઞાન થવું, એવા નિરંજન પદને બુઝનારા. એને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એમનો આત્મા જુઓ, જીન માર્ગમાં જે આવ્યા નથી. ભગવાનનો તીર્થંકર દેવનો પ્રસિદ્ધ માર્ગ છે એમાં આવી શક્યા નથી, પૂર્વના અપરાધને કારણે અન્ય સંપ્રદાયમાં છે, સંપ્રદાય છોડીને જૈન માર્ગમાં નથી આવ્યા. એને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા કુદરતની અકળ ગતિ ઉપર ગંભીર અને સમાધિયુક્ત હાસ્ય આવે છે. અમને અસમાધાન નથી થતું, પણ શું કુદરતની કરામત છે, શું એની ગંભીરતા છે, એટલે એ કુદરતના પેટમાં શું પડ્યું છે એ અમને સમજાય છે ત્યારે અમને શું આવે છે કે વાહ, તું બી એક કમાલ કરે છે. જૈન છે નહીં, છતાં જૈન માર્ગને સમીપમાં પામી જશે, એની યોગ્યતા અને આત્માની યોગ્યતામાંથી નીકળેલા વચનો જ્ઞાનીને પણ એક વખત બહુમાન કરવા પ્રેરે છે. યોગ્યતાનું કેવું ઊંડું માપ કાઢ્યું છે. પછી પોતાની દશા વિશે લખ્યું છે, આટલું એમણે માર્ગાનુસારી જીવો માટે લખ્યું છે. અને મુમુક્ષુ જીવને જે જૈન છે બધા, એમને આજુબાજુમાં ખંભાતના મુમુક્ષુ ભાઈઓ મોટાભાગના સ્થાનકવાસી જૈનો હતા, એમને એમ કહે છે કે તમે આવા જીવોના વચનો એનો પરિચય કરજો, એ વચનોનો તમે પરિચય કરજો. અને એ બે ત્રણના નામ કૌંસમાં લખ્યા પોતે, સુંદરદાસ, પ્રીતમ, અખા અને કબીર. કબીર છે એ વેદનામાં હતા, પરિભ્રમણની વેદનામાં હતા. કોણે શીખડાવ્યું એને? સુખિયા સબ સંસાર ખાવે વર સોવે, દુખિયા દાસ કબીર ગાવે વર રોવે. હું તો રાતને દિવસ રોવું છું કે આ સંસારમાં ક્યાં સુધી મારે પરિભ્રમણ કરવાનો. સંસારના જીવો તો એ ખાઈ પીને આરામથી સૂઈ જાય છે, ખાઈ પીને સૂઈ જાય છે કે ઊંઘ આવે, ખાય એટલે ઊંઘ આવે. દુખિયા દાસ કબીર, હું તો દુખ્યો થઈ ગયો છું, આ બધું ગાઉં છું, રોતો જાઉં છું ને ગાતો જાઉં છું, રોતો જાઉં છું ને ગાતો ગાતો રોતો જાઉં છું. એ બધું ક્યાંથી નીકળ્યું? કે એના આત્મામાંથી નીકળ્યું. એમના વિચારનો વચનોનો પરિચય રાખવો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથ, એ ગ્રંથમાં વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજીના, બનારસીદાસજીના અને કબીર અખા વગેરેના પદ. એમાં જ્ઞાની પણ દીધા છે. વિચારસાગર એ મહાત્મા નિશ્ચલદાસજીનો એક ગ્રંથ છે, ઉત્તર હિન્દુસ્તાનમાં પંજાબ સાઈડમાં થઈ ગયેલા છે, ગુજરાતીમાં પણ એનો અનુવાદ થયેલો છે. અને એમણે પરિણામોની બહુ સૂક્ષ્મ ચર્ચા કરી છે, એવું ઘણા વર્ષ પહેલાં વાંચેલું યાદ છે. ઘણા વર્ષ એટલે 20 વર્ષની ઉંમરમાં, આજથી લગભગ 44 વર્ષ પહેલાં પહેલો વહેલો તત્વજ્ઞાનનો ગ્રંથ વિચારસાગર વાંચેલો, ત્યારે એટલો ખ્યાલ આવેલો કે વિચારોની એક બહુ મોટી દુનિયા છે. બહારમાં જે દુનિયા, વિશાળ દુનિયા દેખાય છે, એવી જ એક વિશાળ દુનિયા અંદરમાં વિચારોની છે. એને આપણે સમજ્યા નથી, સમજતા નથી, એની યથાર્થ સમજણ નથી. એનું વિજ્ઞાન શું છે, એમાં ન્યાય શું છે, એનું ગણિત શું છે, એ કાંઈ ખબર નથી. તેથી એટલી બધી બહુ વિચાર શક્તિ નહોતી, પણ અજાણ્યા છીએ અને આ વિષયમાં માથું મારીને કાંઈ એવું જાણવું જોઈએ, એવું સમજવું જોઈએ કે કોઈ પણ વાતને, કોઈ પણ પ્રસંગને, કોઈ પણ બાબતને, કોઈ પણ હકીકતને આપણે સાચા દૃષ્ટિકોણથી સમજીએ, સાચા દૃષ્ટિકોણથી એને મૂલવીએ, એની મૂલવણી કરીએ. શું એવો એક દૃષ્ટિકોણ આપણી વિચાર શક્તિમાં આપણે સાધ્ય કરવો જોઈએ. એવો ટોટલ મારેલો એ ગ્રંથ વાંચ્યા પછી શું તેથી સમ્યક જ્ઞાન એવો શબ્દ નહોતો સમજમાં. પણ કોઈ પણ વાતને, કોઈ પણ હકીકતને, કોઈ પણ ન્યાયને સમ્યક જ્ઞાન તો છે, એ યથાર્થ દૃષ્ટિકોણવાળું જ્ઞાન છે સમજવા માટે. અને એ સમ્યક જ્ઞાન રાઇટ જજમેન્ટ લે છે, એ બધી બાબતોમાં રાઇટ જજમેન્ટ લઈ શકે છે. માટે જ્ઞાનીના અભિપ્રાયને સમજવાની મુમુક્ષુને શિખામણ આપવામાં આવે છે કે જ્ઞાનીનો અભિપ્રાય શું છે. એ તેથી એ વિચાર આવેલો 20 વર્ષની ઉંમરે વિચારસાગર ગ્રંથ વાંચ્યા પછી. બધું નહોતો સમજાતો, એટલી સૂક્ષ્મ ચર્ચાઓ એમણે કરી છે, બધું નહોતું સમજાતું. પણ સમજાતું તો એમાંથી ટોટલ આટલો કાઢ્યો હતો, સરવાળો આ માર્યો હતો. એમણે કૃપાળુદેવે એક ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે મુમુક્ષુને વાંચવા માટે. વિચારસાગર સુંદરદાસના ગ્રંથ એ પદમાં છે. સુંદરદાસ કરીને એક કવિ થઈ ગયા અને એમણે ગુરુ ઉપર ઘણું લખ્યું છે, ગુરુ મહિમા ઘણો કર્યો છે, અધ્યાત્મને પણ ઘણી વાતો લખી છે. ઘણા પદો 100-200 પદનો એક ગ્રંથ છે, હમણાં હાથમાં આવ્યો છે, થોડો ઘણો વાંચ્યો છે. પણ માર્ગાનુસારી હતા એ વાતની પ્રતીતિ કરાવે એવા એમના વચનો છે. આમાં એક પદનો ઉલ્લેખ કરેલો છે એમણે, સુંદરદાસના સુરાતન અંગ એમણે જે ગ્રંથ લખ્યો છે પદમાં, એમાં ગુરુ મહિમા અંગ, અધ્યાત્મ અંગ, સુરાતન અંગ, બધા પ્રકરણનું નામ અંગ અંગ આપ્યું છે. એમાં સુરાતન અંગ ઉપર એક પદ બહુ સરસ લખ્યું છે કે અંદરમાં જે વિપરીત વૃત્તિઓ ઉઠે છે એને સુરવીરતાથી મારીને સૂઈ જવું. જેમ કોઈ રણમાં રજપૂત દુશ્મનોને મારીને આરામથી સૂવે એમ, એવું બધું લખ્યું છે. પદરચના બહુ સુંદર છે અને સુરાતન અંગમાં સુરાતન ચડી જાય એવી જ વાતો લખી છે. આનંદ ગંજીના પદો પ્રસિદ્ધ છે, બનારસીદાસજીના પદો પણ બહુ પ્રસિદ્ધ થયા છે, કબીર સાહેબના પદો પણ ઘણા પ્રસિદ્ધ છે અત્યારે. એવા ગ્રંથોનો પરિચય રાખવો અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. મુમુક્ષુનો સમાગમ, માર્ગાનુસારીના વચનો અને જ્ઞાની પુરુષના ગ્રંથો એ બધા સાધનોમાં પણ મુખ્ય સાધન તો સત્પુરુષનો પ્રત્યક્ષ સમાગમ ગણવો. જો એમ ગણવામાં ન આવે તો વિપર્યાસ થાય. એટલે વાત સાદાઈ સાદી ભાષામાં લખી છે તો પણ એનું મહત્વ એટલું છે કે એ પ્રકાર સમજણમાં ન હોય તો તે સમજણની વિપર્યાસ વિપરીતતા છે. હવે લખે છે, 7મું પોસ્ટકાર્ડ લખે છે કે અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. અત્યારે પ્રત્યક્ષ અમારો સમાગમ નથી, માટે સંસારના કામો સરખી રીતે કરોપી કરી લ્યો અને આટોપી લ્યો એનું નામ પ્રમાદ છે, એનું નામ પ્રમાદ છે કે નહીં. સત્સંગનું બળ મળતું નથી ત્યારે એકલે હાથે લડવાનું છે, કોઈ મદદ કરનાર નથી, તો વધારે સાવધાની રાખવી યોગ્ય છે. ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. પ્રમાદ કરવો એટલે બીજા કામોની અંદર ચિત્તને પરોવી લેવું રસથી, એ યોગ્ય નથી. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. અવ્યવસ્થિત એટલે શું? કે બે દી આવે ને ચાર દી સત્સંગ ન કરે ને ત્રણ દી કરે ને પાછા બે દી ન કરે ને એ બધું અવ્યવસ્થિત છે. નિયમિત રીતે સત્સંગને આરાધવો જોઈએ. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. એની નિવૃત્તિ ક્ષેત્રમાં પણ એ લોકો પોતાના ઉદયની પ્રવૃત્તિનું ક્ષેત્ર છોડીને સ્વાધ્યાય સત્સંગ અર્થે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં જવું તે નિવૃત્તિ ક્ષેત્ર છે. અથવા જ્યાં બહુ સંસારિક પ્રવૃત્તિ ન હોય એવા નાના ગામમાં જવું એ પણ નિવૃત્તિ ક્ષેત્ર છે. એટલે કૃપાળુદેવ છે એ ચરોતરના ખેડાના ખંભાતાની આજુબાજુના નાના નાના ગામમાં નિવાસ કરતા, બહુ નાના ગામડામાં, ત્યાં કોઈ બહુ પરિચિત ન હોય અને ત્યાં બધા સત્સંગીઓ ભેગા થાય ને સત્સંગ કરતા. પરિચિત સત્સંગીઓ હોય એ ત્યાં આવી જાય ને ત્યાં સત્સંગ કરતા. એ બધા ગામો અત્યારે અહીંયા ખંભાતની આજુબાજુ છે અને વસો ને એ બધા બાંધણીમાં તો નહીં આવેલા, કાવીઠા ને રાળવજ ને આપણે બધે જે એવા છે એવા નાના ગામમાં જતા હતા. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. તમારા પ્રવૃત્તિના ક્ષેત્રમાં તો રોજ સત્સંગ કરવો જ, ભલે દુકાન ધંધો હોય તો એ બધું ગૌણ કરીને, સંસારના કાર્યોને ગૌણ કરીને, સત્સંગને મુખ્યતા આપીને સત્સંગ નિયમિત કરવો, આ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. એથી આગળ વધીને પોતાનું પ્રવૃત્તિવાળું ગામ છોડીને બીજા ગામમાં જઈને પણ સત્સંગ કરવો એને નિવૃત્તિ છે. અત્યારે તો આશ્રમો થઈ ગયા છે બધે, નિવૃત્તિ ક્ષેત્રમાં જવું હોય તો અત્યારે ઘણા આશ્રમો થઈ ગયા છે, ત્યાં જઈને પણ સત્સંગ કરવો. એમાં ન્યૂન એટલે ઓછાપણું ન કરવું, એમાં ઓછાપણું ન કરવું. કામના પૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં અને સત્સંગની પ્રવૃત્તિ કે સંસારની પ્રવૃત્તિમાં ભવિષ્યની ઈચ્છાઓની પૂર્તિ થાય એને કામ નાખે છે. ભૌતિક પદાર્થોની ઈચ્છા, આમ થાય તો ઠીક, આમ થાય તો ઠીક, એ રીતે કોઈ પ્રવૃત્તિ ન ધાર્મિક પ્રવૃત્તિ કરવી ને સંસારની પ્રવૃત્તિ કરવી, આવી પડેલું નિભાવી લેવું એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિમાં ઉદાસીનપણાને આરાધવા. શું કરવું મુમુક્ષુએ? ઠીક, આ શું અમારે કરવું શું ઘણા એમ પૂછે, અમારે રોજ કરવું શું કે આ કરવું? લ્યો આજ્ઞા છે કૃપાળુદેવની, આ આજ્ઞા છે, અથવા અનંત જ્ઞાનીઓની આ આજ્ઞા છે. કે જેમ બને તેમ અપ્રમત્તતાને, એટલે આત્મકલ્યાણના કાર્યમાં ક્યારે પ્રમાદ આવવા દેવો નહીં. એનો અર્થ કે સતત પ્રયત્નશીલ રહેવું, જાગ્રત રહેવું, જે તે ભૂમિકામાં હોય એ ભૂમિકામાં સતત જાગ્રત રહેવું પ્રમાદમાં. એટલે બીજે રસ લઈને, બીજા ઉદયોમાં રસ લઈને ક્યાંય પણ આ કાર્યને શિથિલ કરવું નહીં કે છોડી દેવું નહીં, એને અપ્રમત્તપણું કહે છે અથવા અપ્રમાદપણું કહે છે. પરસ્પરના મુમુક્ષુઓના સમાગમને આરાધવો, નિયમિત રીતે સત્સંગ ગોઠવવો, એનું સ્થળ એનો સમય નિયમિત રાખવો. કેમ કે સામૂહિક કાર્ય જો નિયમિત ન કરવામાં આવે તો એ લાંબા સમય સુધી નિભાવી શકાય નહીં. એમાં સમયની નિયમિતતા, પંક્ચ્યુઆલિટી બહુ જરૂરી છે. કેમ કે આપણે અત્યારે સત્સંગ રાખીએ છીએ કે 8:30-9:30 સાંજે, તો 8:30 શરૂ થવો જ જોઈએ અને 9:30 પૂરો થવો જ જોઈએ. પછી તમને મજા આવી એટલે 9:30-10 સુધી ખેંચો, એ બરાબર નહીં. તમે અંગત રીતે એક બે જણા, ચાર જણા બેસો ને રાતના 12 વાગ્યા સુધી બેસો, એનો વાંધો નથી. પણ સામૂહિક સત્સંગ હોય ત્યાં એનો નિયમિત, પછી 1/4 કલાક હોય તો 1/4 કલાક, કલાક હોય તો કલાક, 1/4 કલાક હોય તો 1/4 કલાક, 1/5 કલાક હોય તો 1/5 કલાક, પણ એની રેન્જ 1/4 કલાકથી 1/5 કલાકની સામાન્ય રૂચિવાળા માટેની હોવી જોઈએ. નહીંતર પરિણામ પછી આગા પાછા થવા માંડે, એ નભી ન શકે એ વાત. તમે અંગત રૂચિવાળા 2-4 જણા બેસો ને તમે કલાકો બેસો, એનો કોઈ વાંધો નહીં, એ તમારી રુચિ ઉપર આધારિત છે. શું કહે છે એ રીતે અવ્યવસ્થિત રીતે સમાગમ કરવો, ક્યારેક ક્યારેક નિવૃત્તિના ક્ષેત્રમાં જવું, અને પ્રવૃત્તિ કરવી હોય એમાં ઉદાસીન ભાવે નિરસપણે કરવી, આટલી સૂચના આપી છે. આ સૂચના પ્રમાણે મુમુક્ષુ જીવન હોય તો જરૂર યોગ્યતાની પ્રાપ્તિ થઈને જ્ઞાન પ્રાપ્તિ થવાની પરિસ્થિતિમાં આવી શકે. એટલા માટે આ બધી એમણે ચારે પડખેથી સૂચના આપી છે. હવે પોતાની વાત લખે છે 2 લીટીમાં. જે પ્રવૃત્તિ અત્રે ઉદયમાં છે એટલે અમને ઉદયમાં છે. પોતાને વ્યાપારની પ્રવૃત્તિ મુંબઈની અંદર ઉદયમાં છે. જે પ્રવૃત્તિ અત્રે ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. એટલે પાછલા બાયણેથી ભાગી જઈએ ને તો એ છોડી શકાય એવી દેખાતી નથી. આગલા બાયણેથી તો કોઈ જવા દે એમ નથી એમ કહે છે. આગલા બાયણેથી એટલે શું કે 26મું વર્ષ છે, યુવાનીમાં પ્રવેશ છે એમનો, ધંધો બહુ મોટા પાયા પર મુંબઈમાં ચાલે છે. હવે એના ભાગે પોતે વર્કિંગ પાર્ટનરમાં હતા, બાકીના ગ્રુપ ઓફ પાર્ટનર્સ બધા જુદી જુદી રીતે હતા. તો એમને એમ કહે કે હવે મારે રજા લેવી છે આ બધા વચ્ચેથી, તો એ કોઈ રીતે શક્ય નહોતો. કેમ કે એમના આધાર લઈને, એમની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ મૂકીને, સંસારની કાર્યશક્તિઓ એના ઉપર વિશ્વાસ મૂકીને એ લોકોએ પથારો પાથરેલો, મૂડીરોકાણ કરેલો, અને ઘરાગોમાં મૂડીરોકાણ કરે એટલે ઘરાગોમાં પૈસા રોકાયેલા હોય, ધંધો બંધ કરે તો જાય બધું, અને જે અધૂરા કામ હોય કોણ પૂરા કરે. એટલે વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર એમની બુદ્ધિને અનુસરીને ભાગીદારો ચાલતા, નિર્ણય બધા એ લેતા, ડિસિશન પાવર એમનો હતો બધું, અને બહુ જ વિચક્ષણ હતા. જેવું એ આત્મકલ્યાણમાં વિચક્ષણ હતા એવા જ એ સંસારના કામોમાં પણ વિચિક્ષણ હતા, બુદ્ધિશાળી હતા, એટલે એવું કદી ન સમજવું કે બુદ્ધિ ઓછી હોય એટલે ભગતડા થઈ જાય, એવું વિચારવા જેવું નથી. એવો બુદ્ધિનો અભિમાન હોય એને બુદ્ધિનો અભિમાન ઉતરી જાય એવી વાત છે. એટલા એ વિશિક્ષણ હતા, ગમે તે કામ હાથમાં લઈએ, ખૂબ જ બુદ્ધિશાળી હતા. અને એ ઉંમરમાં પાછા શું એ ઘણા એમ સમજે છે, કમાવાની તેવડ હોય નહીં, કમાવાની આવડત હોય નહીં, પછી માળા લઈને બેસી જાય ભગત થઈને, એવા નહોતા. એ સંસારિક કાર્યક્ષેત્રમાં પ્રશ્ન એમ છે ને, બહુ ફોલોઅપ નથી થતું, સંભળાતું નથી જરા, પણ એમ કહેવા માંગે છે ને કે રસ લે છે એમાં જવાબદારી ને રસમાં શું ફરક છે? પ્રશ્ન તો એટલો જ છે. જવાબદારીમાં બીજા જીવોના પરિણામનો ખ્યાલ કરે છે, પોતાને કાંઈ અસર થાય એવું નથી. નફા નુકસાનથી, નફો થઈ જાય તો રાજીએ થતા નથી ને નુકસાન થાય તો નારાજી એમને નથી થતી. શું પણ બીજાના પરિણામોમાં હલચલ થાય છે, ભાગીદાર હોય એમ બધું થાય. એટલે બીજાને થોડું દુઃખનું કારણ થતું હોય ત્યારે થોડોક વિચાર કરીને પગલું ભરે છે. રસ ક્યારે હોય કે રાજીને નારાજી પોતે થાય ત્યારે, એ પ્રકાર નથી હોતો, એમાં એ ઉદાસીન છે. પણ જુઓ છે કે આ લોકો તો સમજતા નથી, એને જ લાભ નુકસાન માને છે. હું પોતે લઈને લાભ નુકસાન માનતા નથી, લાભને લાભ માનતા નથી, નુકસાનને નુકસાન માનતા નથી. પણ જે હારે જોડાણા છે એને તો એ સર્વસ્વ જ છે, ધંધામાં નફો નુકસાન જ એનું સર્વસ્વ છે. એટલે એની અંદર પોતે પોતાની ફરજ એટલે ડ્યુટી એ પ્રમાણિકતાથી બજાવે છે. કેટલી વાત છે, પણ પ્રમાણિકતાથી બજાવે છે એટલે આત્મકલ્યાણને ગૌણ કરીને બજાવે છે એમ નથી. પ્રમાણિકતાથી ફરજ બજાવે છે એટલે એમાં રસ લઈને કામ કરે છે એમ પણ નથી, એવી વાત છે. પણ પોતાનો કુટુંબનો નિર્વાહનો ઉપાડ તો એમાંથી કરતા હોય, તો સેવા આપવાની પણ ફરજ છે. એટલે ભાગીદાર હતા છતાં મેનેજર તરીકે લખતા, પોતાની સાઇન મેનેજર તરીકે કરે છે કે મારે તો મેનેજ કરવાનો છે આ ધંધો. હું ધણી થઈને, ભાગીદાર એટલે ધણી થઈને કામ કરતો નથી, મેનેજ કરું છું. અને મેનેજિંગ પાવર બહુ સારો હતો, બધું જ કામ વેલ મેનેજ કરી શકતા હતા. અને અનેક પેઢીઓ અનેક પ્રકારના ધંધાઓ ચલાવવા એ એમની અક્કલ હોશિયારી પાસે ડાબા હાથનો ખેલ હતો. કેવો? ડાબા હાથનો ખેલ હતો. એટલે કે વિશેષ ઉપયોગ દીધા વિના, વિશેષ રસ લીધા વિના ઉપર છલ્લા ઉપયોગથી એ બધા કામ થઈ જતા હતા, એટલા વિચિક્ષણ પુરુષ હતા. એટલે શું છે કે જો રસ લઈએ તો આત્મકલ્યાણ ગૌણ થઈ જાય, સંસારના કાર્યોનો રસ લઈએ તો મોક્ષના કાર્યોનો રસ છૂટી જાય. આત્મકલ્યાણને ગૌણ નહોતા કરતા, આત્મકલ્યાણના પ્રસંગ એવા સત્સંગાદીને ગૌણ નહોતા કરતા, એમ બે વાત હતી. એટલે પોતાનું જ્ઞાન ધ્યાન એ બધી પ્રવૃત્તિ બરાબર સંભાળતા હતા, પ્રવૃત્તિમાં પણ જ્ઞાન ધ્યાન બરાબર સંભાળતા, નિયમિત રીતે સંભાળતા. કેમ કે ધંધો તો દિવસે હોય, એ તો 24 કલાક ઘટમાળ તો કોને હાલતી હોય, એમાં રસ લઈને એના કીડા થઈ ગયા હોય એને, આ તો ત્યાં ને ત્યાં ખંખેરીને ઊભા થતા હોય, ગાદી ઉપર જ ખંખેરી નાખતા હોય વાતને. હા, પછી અંદર આવ્યા, ઘરે આવ્યા એટલે એમની વાત જુદી થઈ ગઈ આખી, એ બીજી દુનિયામાં ચાલ્યા જાય. પછી કોઈ લપન છપન ન હતું. અહીંયા તો ઘરે આવ્યા પછી એલાવ એલાવ ચાલુ હોય એમને ત્યાં નહોતો. હેજી, એ તો પ્લેટફોર્મ જ જુદું હતું ને. એમાં એવું છે કે જે યોગી જેવા પુરુષો હોય છે, શું એને ભોગમાં પણ યોગ સાંભળે છે, અને જે ભોગી જેવા આત્માઓ હોય છે એને યોગના સ્થાનમાં પણ ભોગ સાંભળે છે. પ્લેટફોર્મ જુદું છે. અહીંયા સ્વાધ્યાયમાં બેઠા હોય ને ક્યાંય ઘોડા દોડતા હોય ઉપયોગના, ક્યાં ઊભો છે સ્વાધ્યાયમાં નથી, અને એ દુકાને બેઠા હોય તો એને પ્રવૃત્તિમાં બેઠા અમને નિવૃત્તિના ક્ષેત્રો વન ઉપવન વગેરે સાંભળી આવે છે. આમાં જ લખ્યું છે, શું પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન ઉપમન યોગ સમાધિ અને સત્સંગ આદિ એ પ્રવૃત્તિમાં પણ અમને સાંભળી આવે છે. એટલે એ આખું બીજા પ્લેટફોર્મ ઉપર હતા, ક્યાં ઊભા છે એનો સવાલ છે. તમે જે પ્લેટફોર્મ ઉપર ઊભા હોય ત્યાંની ગાડી આવે કે બીજી ગાડી આવે, સીધી વાત છે. એટલે ઊભા રહેવાનું સ્થાન બદલાઈ જાય છે. એટલે પ્રવૃત્તિ નિવૃત્તિની વાત બીજી જ રીતે ચાલતી હોય છે, અંદરનું બીજું ને બહારનું બીજું, એમ જ ચાલે. શું કહે છે કે જે પ્રવૃત્તિ અત્રે ઉદયમાં છે તે બીજે દ્વારાથી, બીજે દ્વારેથી એટલે પાછલા બાયણેથી, સાદી ભાષામાં કહે તો પાછલા બાયણેથી અમારે ભાગી જવું હોય ને તો લોકો ભાગવા દે એમ નથી, એવા પ્રવૃત્તિમાં એવી રીતે કર્મના ઉદયના બંધનમાં આવેલા છે. શું કર્મના બંધનો 13મા ગુણ સ્થાન સુધી છે. ક્યાં સુધી છે? 13મા ગુણ સ્થાન સુધી. નાનીને તો છે જ, પણ તીર્થંકરને પણ છે. એ પણ પોતાના દેહને છોડીને સિદ્ધાલયમાં આયુષ પૂર્ણ કર્યા પહેલા જઈ શકતા નથી. એ આયુષનું પૂર્વકર્મનું નિબંધન છે. આયુષનું છે એ પૂર્વકર્મનું નિબંધન છે. 4 અઘાતી બળી સિંદરી વત છે તો પણ અનુસરવું પડે છે. જેવું આયુષ પૂરું થયું કે એક જ સમયમાં સિદ્ધાલયમાં જશે. કેટલી સ્પીડ છે? અસંખ્ય યોજન એક સમયમાં કાપશે. ઝડપ કેટલી? અને મેક્સિમમ, એથી વધારે નથી હોતી. એવી શક્તિ છે આત્મામાં, એને ક્રિયાવતી શક્તિ કહે છે. એ શક્તિને ક્રિયાવતી, ગતિ ક્રિયા કરે છે એનાથી. પરમાણુમાં પણ છે અને જીવમાં પણ છે. કે એક સમયની અંદર, આ તો અડધું જ અંતર કાપવાનું છે કેમકે મધ્ય લોકમાં છીએ આપણે, પણ 14 રાજલોકમાં એક છેડેથી બીજા છેડે એક સમયમાં જઈ શકે એટલી શક્તિ ગતિ કરવાની આત્મામાં પણ છે અને પરમાણુમાં પણ છે. પણ એ વિષય અપ્રયોજનભૂત છે. પ્રયોજન એટલું છે કે કર્મનું બંધન જ્ઞાનીને હોય છે, પણ એ બંધનનો પ્રતિબંધ જ્ઞાનીઓને હોતો નથી. જેમ કે પોતે કૃપાળુદેવનું દ્રષ્ટાંત લઈએ તો વ્યાપાર અને કુટુંબના બંધનમાં છે, પાછલા બાયણેથી દુકાન છોડી શકે એવું નથી, પણ પ્રતિબંધ બિલકુલ નથી. કુટુંબનોય નથી અને વેપારનોય નથી. એ કોઈ પ્રતિબંધ નથી એમને. પ્રતિબંધ મોક્ષ માર્ગમાં અવરોધરૂપ છે, કર્મબંધન અવરોધરૂપ નથી. મોક્ષ માર્ગ સાધે છે એમાં પણ, બંધનની સ્થિતિમાં મોક્ષ માર્ગ સાધે છે. વ્યાપાર કરતાં કરતાં એમણે જે સાધના કરી છે, વ્યાપારની પ્રવૃત્તિ કરતાં કરતાં જે સાધના કરી છે, એ બીજા સાધકો નિવૃત્તિમાં ન કરી શકે એટલી કરી છે. કેટલી નિવૃત્તિમાં જેટલી નિર્જરા ન થાય, આત્મશુદ્ધિ ન થાય, સાધના આરાધના ન થાય, એટલી એમણે પ્રવૃત્તિમાં રહીને કરી છે. તો કહો, એમને બંધન શું નડ્યું? કર્મનું બંધન ક્યાં નડ્યું? ન નડે. પણ આ દુકાન મારી ને આ કુટુંબ મારું થઈ રહ્યું, એ મોક્ષ માર્ગમાં આવવા ન દે, એ પ્રતિબંધ થઈ ગયો. નજર બદલાઈ ગઈ છે, મારું કાંઈ નથી. ત્યાગ કરી કરવો હોય તો એક સેકન્ડમાં કરે, કાંઈ એમને લાગે નહીં. જંગલમાં હાલી નીકળવું હોય, જરા એમને કાંઈ અસર જ ન થાય, એક સેકન્ડમાં નીકળી જઈ શકે. એવી પરિણામની શક્તિ હોવા છતાં, ભાવમાં એટલી તાકાત હોવા છતાં પણ કર્મના બંધનમાં રહીને આરાધના કરે છે. પ્રતિબંધમાં રહે તો આરાધના થાય અને વિરાધના થાય. પ્રતિબંધમાં મારાપણું આવે છે, એ મારાપણું નથી. પૂર્વના કરેલા અપરાધની શિક્ષા કેદી થઈને ભોગવે છે, બીજું કાંઈ નથી. સજાનો ભોગવટો છે અને એ પ્રમાણિકપણે ભોગવે છે. કદી એમ કહેતા નથી કે અમે પૂર્વે અપરાધ કર્યો નહોતો, અને કદી એમ કહેતા નથી કે એ અપરાધની સજા અમે ભોગવવા માગતા નથી. ભલે અપરાધ કર્યો, અમારે સજા નથી ભોગવવી, એમ નથી. એ સજા ભોગવીને એ ખાતું ચૂકતે કરવા નીકળ્યા છે. શું? એ ખાતું સરભર કરવા નીકળ્યા છે. જાઓ, એકાઉન્ટ સ્ક્વેર્ડ અપ કરવાના છે બધા, એક પૂછી એક. એકાઉન્ટન્ટની દ્રષ્ટિએ કહીએ, લેણ દેણ કાંઈ હવે રહેવી ન જોઈએ. લેણું હોય એને સામે ચાલીને દઈ દેવું છે, જેનું જેનું લેણું હોય એને સામે ચાલીને દઈ દેવું છે. એટલે કયું છે? એમના ભાગીદાર હતા રેવાશંકરભાઈ. રેવાશંકરનું દેણું દઈએ છીએ. પૂર્વમાં કંઈક એનું દેણું કર્યું છે, ત્યારે એ શેઠની જગ્યાએ બેઠા છે. ભાગીદાર હતા છતાં એ શેઠની જગ્યાએ બેઠા છે, અને અમે મેનેજરની જગ્યાએ બેસીને મજૂરી કરીએ છીએ, અને કેટલુંક મજૂરો જેવું કામ કરી લેતા હતા. એવા મહાપુરુષ હોવા છતાં પણ કેટલુંક મજૂરી જેવું કામ કરતા હતા એ, કેમ કે એમને ખબર હતી આ પૂર્વકર્મનો યોગ છે. ખાતું બંધ કરવું છે, દેણું દીધા વગર કાંઈ ખાતું બંધ થાય ને, આપી દઉં આપણે, અને આપવામાં નારાજી છે ને, દેણું દેવામાં નારાજગી પ્રમાણિક માણસને છે નહીં હોય, બિલકુલ નહીં. કે તમારું લેણું વ્યાજ સહિત દૂધે ધોઈને આપી દો એમ કે છે. શું એટલે એવી સ્થિતિ છે, વેદવા યોગ્ય છે એટલે ભોગવવા યોગ્ય છે એમ કે છે. અનુભવ કરવો, વેદન કરવું અને ભોગવવું, એ ત્રણેય એકાર્થવાચક શબ્દો છે, એક જ અર્થમાં વપરાય છે. એટલે કહે છે કે વેદવા યોગ્ય છે, માટે તેને અનુસરીએ છીએ. એ કર્મના બંધનને અનુસરીને બહારમાં પ્રવૃત્તિ કરીએ છીએ, અંદરમાં એને અનુસરતા નથી. બહારમાં અનુસરણ છે એનું. તથાપિ બહારમાં અનુસરીએ છીએ, તથાપિ અવ્યાવાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. આત્મા જે અવ્યાવાદ સ્વરૂપે છે, એવી જે અમારી સ્વરૂપ સ્થિતિ છે, એમાં જરાય કમજોરી પણ નથી. સ્વાસ્થ્ય એટલે તંદુરસ્તી એવી ને એવી છે, એમાં એમાં કાંઈ ફેર પડતો એમ નથી. કે વેપાર કરીએ છીએ એટલે અમને નબળાઈ આવે છે એમ નથી, એમ કે છે. બહુ અલૌકિક દશા હોય છે. શું કહે છે કે એ બધું વેદવા યોગ્ય છે, અનુસરીએ છીએ તો પણ અંતરની અવ્યાબાધ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. મિત્ર, અશુભ યોગ છે એ બધો. દુકાને બેસીને વ્યાપાર કરવો, વ્યાપારમાં ઉપયોગને દેવો અને વ્યાપારના અનુસાર પરિણામો થવા. પરિણામ તો એમ થાય ને કે ભાઈ આટલા રૂપિયા તમને આપ્યા, લાવો અમે આટલો માલ આપ્યો, એટલા રૂપિયા તમે આપી દો, શું આ તમારા ખાતે જમે. એ બધું ચાલવા છતાં પણ અશુભ યોગ છે એ બધો, અશુભ ભાવો છે, કોઈ શુભ ભાવ નથી. દુકાને જઈને ધંધો, વેપાર, નોકરી એ કોઈ શુભ ભાવ નથી. ગૃહસ્થિના બધા અશુભ ભાવો છે, છતાં પણ અશુભ યોગમાં અંદરની અવ્યાબાધ સ્થિતિમાં પૂરેપૂરું અમારું સ્વાસ્થ્ય છે. દ્રષ્ટિ જરાય મચક ખાતી નથી એમ કે છે. જે સ્વરૂપ ઉપર દ્રષ્ટિ માંડી છે અને સ્થાપી છે, એમાં મચક આવતી નથી, એમાં ફેર પડતો નથી. બરાબર અમારી સ્થિતિ એમને એમ રહે છે અને બહારનું જે હાલે છે એ પૂર્વકર્મ અનુસાર હાલે છે. એ ગાડી પૂર્વકર્મના પાટા ઉપર છે, એને એની રીતે હાલવા દો. અમે અમારી દુનિયામાં અમારી રીતે હાલીએ છીએ, ના વજન નથી હોતું. સંસારના કાર્યો અને પ્રસંગો ઉપરનું વજન છૂટી જાય છે. વજન નથી એટલે ગમે તે પરિસ્થિતિ થાય એની અસર આવતી નથી. નિત્ર અસર આવ્યા વિના અરે જરાક ખખડ ડખડ થાય એટલે અંદરમાં ખળભળાટ થયા વિના અરે એને વિક્ષેપ કહે છે. કેમ કે આહારની ક્રિયા મારા અસ્તિત્વમાં અનુભવ ગોચર થતી નથી, એટલા માટે એને ઉપવાસી કહે છે. ઉપવાસનો અર્થ જ બીજો છે, આત્મ સ્વરૂપની સમીપવાસ તેને ઉપવાસ કહે છે. લોકો ન ખાય એને ઉપવાસ કહે છે, પણ મેં ખાધું અને મેં ન ખાધું એ બંને અપવાસ છે. ઉપવાસ નથી પણ અપ એટલે વિપરીત, ઊંધો, માઠો વાસ છે. ઉપવાસ એટલે સમીપવાસ, આત્માની સમીપમાં વાસ તે ઉપવાસ છે, એમ ઉપવાસ છે. એટલે એની વૃત્તિ મેં ખાધું અને ખાવામાં મજા આવી એ વૃત્તિ એમની છે ને. જે મકાનમાં રહીએ છીએ તે મકાનને પ્રમાણિક પડે ભાડું ચૂકવી દેવું, કે તું તારું ભાડું મહિનો થાય ને લેતો ફર, એમ જ્યારે જ્યારે ખાવાનો વખત થાય ત્યારે તું તારું ભાડું લેતો. ટેક્સીમાં બેસીએ તો મફત બેસવા દઈએ, મીટર પ્રમાણે આ ભાડું આપવું પડે કે નહીં, એમ તમે અહીંયા બેસીને મુસાફરી કરો છો કે નથી કરતા, તો એ ટાંગા હાલવા માટે એને ભાડું દેવું પડે તો જ તમારા પગ ચાલે, નહીંતર પગ ચાલે નહીં. આપી દો એને, એને એનું આપી દો, એમાં આપણે હું પતી ગઈ વાત. અને ટેક્સી ભાડા આપવામાં કોઈ નખરા કરે, નવી નોટ છે ને જૂની નોટ છે ને મારે નવી માય રાખવી છે ને જૂની દેવી છે ને એવું કાંઈ છે, એ ગમે આપો, કોઈ ચારાના વધારે નવી નોટ ના મળવાના નથી. એમ ખાવામાં પણ લપન છપન કરવી, એ બધા વિપરીત પરિણામો છે. જે આવ્યું એ 100, 200, 400 ગ્રામ જે કાંઈ હોજરીની સાઈઝ હોય એના પ્રમાણમાં નાખી દઉં એટલે વાત પૂરી થઈ ગઈ. આથી વધારે વૃત્તિને લંબાવી નહીં કે આમાં આ નથી નાખ્યું ને આમાં તે નથી નાખ્યું ને આ બરાબર બીનું છે ને આ બરાબર બીનું નથી ને આ ટાઢું છે ને ઊંડું છે ને ઢીકણું છે ને કાંઈ નહીં. ભાડું દેવાની વાત છે, પછી ખાય ન ખાય એની યારે બહુ મતલબ નથી. એવી પોતાની અંતરંગ દશાને ઉલ્લેખ કર્યો છે. એ એમની અલૌકિક સરળતા હતી કે પોતાના પરિણામોનું પણ નિવેદન પત્રોમાં એ કરતા. છેલ્લો પુરસ્કાર બાકી રહેશે, આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું.